માથીની લખેલી સુવાર્તા એનો 22મો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો અધ્યાય 22મો અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું અને લગ્નમાં નોતરેલાઓને બોલાવવા સારું તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહીં. ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે નોતરેલાઓને કહો કે જુઓ, મેં મારું જમણ તૈયાર કર્યું છે, મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યા છે ને સઘળા વાના તૈયાર છે, લગ્નમાં આવો. પણ તેઓએ તે ગણકાર્યું નહીં અને તેઓ પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં ને કોઈ તેના વેપાર પર ગયો, અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. એથી રાજા ગુસ્સે થયો ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો ને તેઓનું નગર બાળી નાખ્યું. પછી તે પોતાના ચાકરોને કહે છે કે લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા, એ માટે તમે રસ્તાઓના નાકા પર જાઓ ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો. અને તે ચાકરોએ બહાર રસ્તામાં જઈને ભલા ભૂંડા જેટલા તેઓને મળ્યા તે સર્વને એકઠા કર્યા, એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ. અને મહેમાનોને જોવા સારું રાજા અંદર આવ્યો ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો. ત્યારે તે તેને કહે છે કે ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? અને તે અણ બોલ્યો રહ્યો. ત્યારે રાજાએ ચાકરને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. હવે તેને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીએ જેને મનસૂબો કર્યો. પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદ્યો સુદ્ધા તેની પાસે મોકલાવીને કહાવ્યું કે ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું સાચો છે ને સાચાઈથી દેવનો માર્ગ શીખવે છે ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો, માટે તું શું ધારે છે, કૈસરને કર આપવો ઉચિત છે કે નહીં તે અમને કહે. પણ ઈસુએ તેઓની બુંડાઈ જાણીને કહ્યું કે ઓ ઢોંગ્યો, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? કરનું નાણું મને બતાવો. ત્યારે તેઓ એક દિનાર તેની પાસે લાવ્યા. ત્યારે તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે? તેઓ તેને કહે છે કૈસરના. ત્યારે તે તેઓને કહે છે કે જે કૈસરના તે કૈસરને તથા જે દેવના તે દેવને ભરી આપો. અને એ સાંભળીને તેઓ અચરજ થયા ને તેને મૂકીને ચાલ્યા ગયા. તે જ દિવસે સદુક્યો જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓએ તેની પાસે આવીને તેને પૂછ્યું, ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે જો કોઈ નછોરવો મરી જાય તો તેનો ભાઈ તેની સ્ત્રીને પરણીને પોતાના ભાઈને સારું વંશ ઉપજાવે. તો અમારામાં 7 ભાઈ હતા ને પહેલો પરણીને મરી ગયો અને તે નછોરવો હોય ને પોતાના ભાઈને માટે પોતાની સ્ત્રી મૂકી ગયો, તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ 7 માસ સુધી તેઓ મરી ગયા અને સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનમાં પેલા 7માંથી તે કોની સ્ત્રી થશે, કેમ કે તે સૌની થઈ હતી? ત્યારે ઈસુએ તેઓનો ઉત્તર આપ્યો કે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ નહીં જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો, કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા પરણાવતા નથી પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. પણ મહિલાઓના પુનરુત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું કે હું ઇબ્રાહીમનો દેવ તથા ઇસાકનો દેવ તથા યાકુબનો દેવ છું? તે મહિલાઓનો દેવ નથી પણ જીવતાઓનો છે. ત્યારે લોકો એ સાંભળીને તેના બોધથી અચરજ થયા. પણ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે તેણે સદુક્યોના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા અને તેઓમાંથી એક પંડિતે તેનું પરીક્ષણ કરવા સારું તેને પૂછ્યું કે ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર, પહેલી ને મોટી આજ્ઞા એ જ છે અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે. હવે ફરોશીઓ એકઠા મળેલા હતા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે મસીહ સંબંધી તમે શું ધારો છો, તે કોનો દીકરો છે? તેઓ તેને કહે છે કે દાઉદનો. તે તેઓને કહે છે તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે? જેમ કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે તો તે શી રીતે તેનો દીકરો કહેવાય? અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેને આપી શક્યો નહીં. તેમજ તે દિવસથી તેને કંઈ પૂછવાની કોઈએ છાતી ચલાવી નહીં.